નમસ્કાર, આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંગણવાડી કેન્દ્રોના તમામ કર્મચારીઓને હવેથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીની જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે. ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાઈએ ખાનગી રેડિયો પ્રસારકો માટેની ડિજીટલ રેડિયો પ્રસારણ નીતિ અંગે હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા. સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીની દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી કરાઈ. ભારત સામેની ટેસ્ટની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશે રમતના અંતે 2 વિકેટે 26 રન બનાવ્યા. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન પૂર્ણ કર્યા. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના તમામ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિકાર સંપન્ન મહિલાઓ અને બાળકો થકી શક્ય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે સમગ્ર દેશમાં 11,000 સક્ષમ આંગણવાડી કેન્દ્રોનો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આરંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પોષણ માહની ઉજવણી દરમિયાન ટેકનોલોજી આધારિત શિક્ષણની સાથે સાથે કુપોષણ દૂર કરવા પોષણક્ષમ આહાર આપવાની બાબતને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની છે. રાષ્ટ્રપતિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલના 10મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. મજબૂત આરોગ્ય સંભાળ પ્રણાલીના નિર્માણ માટે છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પર પ્રકાશ પાડતા સુશ્રી મુર્મુએ જણાવ્યું કે મેડિકલ કોલેજની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને એમબીબીએસ તથા પીજી બેઠકોની સંખ્યા પણ બમણી થઈ છે. તેમણે જણાવ્યું કે મોટાભાગની નવી એઇમ્સમાં એમબીબીએસ કોર્સ શરૂ થઈ ગયા છે. તબીબો સાથે દુર્વ્યવહારની ઘટના તરફ ધ્યાન દોરતા તેમણે જણાવ્યું કે ડોક્ટરો દર્દીઓના જીવન બચાવવા માટે તમામ પ્રયાસો કરે છે, ત્યારે તબીબો અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન ટીકાપાત્ર છે. કેન્દ્રીય બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરી. કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ક્રુઝ ભારત મિશનનો ઉદ્દેશ્ય ક્રુઝ ટુરિઝમ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા અને દેશને અગ્રણી વૈશ્વિક ક્રુઝ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાના ભારતની યોજનાને સાકાર કરવાનો છે. આ પ્રસંગે શ્રી સોનોવાલે જણાવ્યું કે મિશનનો હેતુ વર્ષ 2029 સુધીમાં ક્રુઝ પેસેન્જર ટ્રાફિકને બમણો કરીને દેશના ક્રુઝ પ્રવાસન ઉદ્યોગને આગળ ધપાવવાનો છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભારતીય માહિતી સેવાની વર્ષ 1997ની બેચના વરિષ્ઠ અધિકારી અને આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગના વડા તથા નાયબ નિયામક ભરત દેવમણી આજે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. શ્રી દેવમણીએ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ વિભાગો જેવા કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, ડીએવીપી, ડીએફપી, યોજના, સીબીસી અને દૂરદર્શન વગેરેમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. આકાશવાણી સમાચાર વિભાગ તેમને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભકામના પાઠવે છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની 2 તબક્કાની સફળ ચૂંટણી બાદ આવતીકાલે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. અમારા શ્રીનગરના પ્રતિનિધિ જણાવે છે કે 40 બેઠકો માટે 39,18,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંથી 1,94,000 યુવાનો છે. આ તબક્કામાં 415 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. કાશ્મીર ડિવિઝનમાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા તથા જમ્મુ ડિવિઝનમાં જમ્મુ, ઉધમપુર, કથુઆ અને સાંબા જિલ્લામાં યોજાનારી ચૂંટણી માટે 5,060 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ તબક્કાની મતગણતરી 8 ઓક્ટોબરે થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. હરિયાણામાં 5 ઓક્ટોબરે એક તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. હરિયાણામાં કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ આજે અંબાલામાં નારાયણગઢ ખાતે જાહેરસભાને સંબોધી હતી. શ્રી ગાંધીએ જણાવ્યું કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. જાહેરસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર બંધારણને બદલવાનો આરોપ મૂક્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ નારાયણગઢથી કુરૂક્ષેત્ર સુધીની વિજય સંકલ્પ યાત્રા પણ રવાના કરી હતી. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભવાનીખેરા વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેરસભાને સંબોધી હતી. ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાઇએ ખાનગી રેડિયો પ્રસારકો માટે ડિજીટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડતર અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે. ટ્રાઇએ ખાનગી રેડિયો પ્રસારકો માટેની ડિજીટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડવા વિવિધ મુદ્દે હિતધારકોની ટિપ્પણી મેળવવા પ્રક્રિયા શરૂ કરી છે. હિતધારકો 28 ઓક્ટોબર સુધીમાં કન્સલ્ટેશન પેપર અંગે પોતાના સૂચનો રજૂ કરી શકે છે. 11 નવેમ્બર સુધીમાં પ્રતિટિપ્પણી રજૂ કરી શકાશે. આકાશવાણીએ તેના એનેલોગ, મીડિયમ વેવ અને શોર્ટવેવ રેડિયો બ્રોડકાસ્ટ નેટવર્કના ડિજીટાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી છે અને તેના વર્તમાન 38 એનેલોગ ટ્રાન્સમીટર્સને ડિજીટલ ટ્રાન્સમીટર્સમાં પરિવર્તિત કર્યા છે. આકાશવાણીએ એફએમ બેન્ડમાં પણ ડિજીટલ રેડિયો ટેકનોલોજી માટેના પરીક્ષણ કર્યા છે. ડિજીટલ રેડિયો પ્રસારણ એનેલોગ રેડિયો પ્રસારણની સરખામણીમાં ચડિયાતું હોય છે. સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીની દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. આવતા મહિને યોજાનારા 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રી ચક્રવર્તીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગેની જાહેરાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કોલકાતાની શેરીઓથી શરૂ કરીને સિનેમાના સર્વોચ્ચ શિખરે પહોંચનાર મિથુનદાની સિનેયાત્રાએ અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું કે ભારતીય સિનેમામાં અપ્રતિમ પ્રદાન બદલ શ્રી ચક્રવર્તીને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે. શ્રી ચક્રવર્તીએ પુરસ્કાર મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
જ્યાં સે મેં આ રહા હું કોલકાતા કે કૈસે એક બ્લાઇન્ડ લેન્ડ સે ઉસ લડકે કો ઇતના બડા સમ્માન સોચ ભી નહીં સકતા લિટરલી મેં બાગરૂદ હો ગયા. યે મેં ડેડિકેટ કર રહા હું મેં અપને ફેમિલી કો ઓર મેરે ફેન્સ પૂરે વિશ્વ મેં જહાં ભી હૈ.
આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું છે કે ભારતનું આરોગ્ય મંત્રાલય પ્રવાસન માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી, પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પણ સમાવી લે છે. આજે મુંબઈમાં આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટનું ઉદઘાટન કરતા શ્રી જાદવે ભારપૂર્વક જણાવ્યું કે આયુષ પદ્ધતિઓ અને પરંપરાગત ઉપચાર સામૂહિક રીતે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓનો માપદંડ સ્થાપિત કરે છે, જે વૈશ્વિક આરોગ્ય પ્રવાસન ક્ષેત્રે ભારતને અનોખું સ્થાન આપે છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશે ભારત સામેની તેની બીજી ઇનિંગમાં રમતના અંતે 2 વિકેટે 26 રન બનાવ્યા હતા. બંને વિકેટો અશ્વિને લીધી હતી. ભારતે 52 રનની લીડ લઈને 9 વિકેટે 285 રને દાવ ડિક્લેર કરીને 52 રનની સરસાઈ મેળવી હતી. ભારત સામે 3 વિકેટે 107 રનથી ઇનિંગ પુનઃ શરૂ કર્યા બાદ બાંગ્લાદેશ 233 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી બુમરાહે 3, જ્યારે સિરાજ, અશ્વિન અને આકાશદીપે 2 વિકેટ ઝડપી હતી. દરમિયાન ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન પૂર્ણ કર્યા છે. આ વિક્રમ સર્જનાર તેઓ વિશ્વના ચોથા બેટ્સમેન બન્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાં 27,000 રન કરનાર તેઓ સચિન તેંડુલકર બાદ બીજા ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આંગણવાડી કેન્દ્રોના તમામ કર્મચારીઓને હવેથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીની જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના 3જા અને અંતિમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે. ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાઇએ ખાનગી રેડિયો પ્રસારકો માટે ડિજીટલ રેડિયો પ્રસારણ નીતિ અંગે સૂચનો મંગાવ્યા. સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીની દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી. અને ભારત સામેની ટેસ્ટની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશે 2 વિકેટે 26 રન બનાવ્યા. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન પૂર્ણ કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.